આપણે પ્રભુના વચનો તરફ વળીએ. આજનો આપણો વિષય છે યશાયાનું પુસ્તક અને તેનો 6 અધ્યાય. આશા રાખું છું કે ગત દિવસોમાં આપણે જે પહેલાં 5 અધ્યાયનો જે અભ્યાસ કર્યો તે તમે સાંભળ્યો છે અને વચનો દ્વારા તમે આશીર્વાદિત થયા છો. આ યશાયાનું 6 પુસ્તક એક પવિત્ર શાસ્ત્રમાં બહુ જ મહત્ત્વનું પુસ્તક છે. પવિત્ર શાસ્ત્રનું દરેક વચન મહત્ત્વનું છે, પણ અમુક જે અધ્યાય છે તેને સમજવા બહુ જરૂરી છે. અને ટૂંકમાં જો હું તમને કહું તો આપણે જ્યારે ઉત્પત્તિનો 3 અધ્યાય જોઈએ તો તે અધ્યાયને જાણવો, તેને સમજવો બહુ જરૂરી છે, કારણ કે ત્યાં પ્રભુની જે યોજના છે માણસના તારણ માટે, પહેલી વાર ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરવામાં આવે છે કે તે આપણા તારનાર તરીકે આવશે. આપણે યોહાનનો સુવાર્તા અને તેનો 3 અધ્યાય તેને સમજવું બહુ જરૂરી છે, કારણ કે ત્યાં આપણને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમે નવો જન્મ ન પામો ત્યાં સુધી તમે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. યોહાન 3:16 એ પ્રભુના પ્રેમ વિશે આપણને શીખવે છે. કદાચ પવિત્ર શાસ્ત્રની બધી કલમમાં જો સૌથી પ્રખ્યાત કલમ હોય, બધાને જે આવડતી હોય, તો એ યોહાન 3:16 કદાચ હોઈ શકે. યોહાનના જ પુસ્તકમાં જો આપણે રહીએ તો ત્યાં 14 અધ્યાય સમજવો બહુ જરૂરી છે, કારણ કે ત્યાં પ્રભુ આપણને સંબોધક વિશે કહે છે અને કેવી રીતે આપણી સાથે પ્રભુ રહેવાના છે તે વિશે શીખવે છે. યોહાનની સુવાર્તા તેનો 17 અધ્યાય એક બહુ જ મહત્ત્વનો અધ્યાય છે અને તેને સમજવો પણ બહુ જરૂરી છે. એ જ રીતે રોમિયોનો 8 અધ્યાય પણ આપણે સમજવો, તેને શીખવો અને આપણા જીવનમાં તેને પાળવો તે બહુ જરૂરી છે. આ યશાયાનો 6 અધ્યાય કદાચ એવો એક અધ્યાય છે કે આપણે તેને સમજવું જોઈએ, તેને જાણવો જોઈએ, કારણ કે અહીંયા આ 6 અધ્યાયમાં આપણે સ્વર્ગમાં ડોક્યું કરીએ છીએ. અને આવો આપણને આ વચનો દ્વારા પ્રભુ શું શીખવે છે તે જોઈએ. પહેલી કલમ એમ કહે છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા, તેમના જમાની ચાળની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. ઉઝિયા રાજા મરણ પામે છે. આપણે ગત દિવસોમાં જોયું તે પ્રમાણે ઉઝિયા રાજાએ 52 સુધી દેશ ઉપર રાજ્ય કર્યું અને એક બહુ સમૃદ્ધિનું રાજ્ય હતું. એ ઉઝિયા રાજાના રાજ્ય દરમિયાન સમૃદ્ધિ હતી, સુરક્ષિત હતા, સૈન્ય મોટું હતું. તે દરમિયાન ઘણા એ લોકોએ એવા શોધ કરી હતી જેનાથી દાખલા તરીકે એક સાથે તમે 3-4 તીર છોડી શકો એવું એક શસ્ત્ર બનાવ્યું હતું. ત્યાર પછી મોટા મોટા જે પથરા હોય તેને આપણે જેવી રીતે ગિલોલમાં સ્લિંગ શોટ કહીએ એવી રીતે સામેનું જે સૈન્ય હોય તેની પર નાખી શકાય તેવા શસ્ત્ર તે લોકોએ બનાવ્યા હતા. અને જ્યારે આપણે જોઈએ તો આ જે સમય હતો તે બહુ જ વિકાસનો સમય હતો. જે લોકો ઇસરાયલ દેશમાં રહેતા હતા તેઓ પાસે સમૃદ્ધિ હતી, સુરક્ષિત હતા, કોઈ પણ જાતની ચિંતા હતી નહીં અને એક બહુ શાંતિનો સમય હતો. આપણે દાખલા તરીકે આપણા સમયમાં વિચારીએ તો કોઈ જો સારા પ્રધાન 4 માટે, 8, 10 માટે રહે તો આપણે કેટલા ખુશ થઈ જઈએ. આ રાજાનું રાજ્ય 52 સુધી હતું અને અહીંયા લખવામાં આવ્યું છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો. અને વાલાઓ, આપણા જીવનમાં પણ ઉઝિયા રાજા મરે તેની બહુ જરૂર છે. અહીંયા શું લખવામાં આવ્યું છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં, એટલે કે યશાયા પ્રબોધકે પ્રભુને જોયા. અને તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. જ્યારે વાલાઓ આપણે સમૃદ્ધિના સમયમાં હોઈએ છીએ, સુરક્ષિત હોઈએ છીએ, સલામતી હોઈએ છીએ, આપણું જીવન એકદમ સરળ રીતે ચાલતું હોય છે, ત્યારે કદાચ આપણે પ્રભુને ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા જોઈ શકતા નથી. પણ હવે યશાયા પ્રબોધક આ રાજ્યમાં તેનો જન્મ થયો, તે આ જ રાજ્ય રાજાના રાજ્ય દરમિયાન તે ઉછર્યો અને જ્યારે હવે પહેલી વખત ઉઝિયા રાજાનું મરણ થાય છે તો કદાચ એના દિલમાં એક બેચેની આવી ગઈ છે કે હવે શું થશે. આ રાજા હતો ત્યાં સુધી તો બધું સારું હતું, હવે શું થશે, હવે કેવી રીતે રાજ્ય ચાલશે, કેવી જાતના કઈ જાતના ફેરફાર આવશે. અને આ બધી જે સવાલો છે, આ જે પ્રશ્ન છે, અમુક વખત આપણા મનમાં પણ ઊભા થતા હોય છે કે જ્યારે આપણા જીવનમાં પણ આવું કોઈક બનાવ બની જાય ત્યારે. પણ વાલાઓ, ત્યારે જ કદાચ આપણે પ્રભુને ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા જોઈએ છીએ. આજે વાલાઓ, તમને પ્રશ્ન કરવા માંગુ છું કે તમારા જીવનમાં ઉઝિયા રાજા કોણ છે? શું કોઈ એવી વ્યક્તિ છે? કદાચ તમારા મા બાપ, કદાચ તમારા પતિ, તમારા પત્ની, ભાઈ બહેન, કદાચ તમારો જે હોદ્દો છે, તમને જે પોઝિશન છે, તમારી નોકરી, તમારી માલ મિલકત, તમારો દેખાવ, કઈ એવી વસ્તુ છે તમારા જીવનમાં જે ઉઝિયા રાજાની જગ્યાએ છે? કારણ કે અમુક વખતે જ્યાં સુધી એ ઉઝિયા રાજા ના મરણ પામે ત્યાં સુધી આપણે પ્રભુને જોઈ શકતા નથી. શું છે આવું કોઈ ઉઝિયા રાજા તમારા જીવનમાં? અને વાલાઓ, હોય તો આજે જ તે ઉઝિયા રાજાને તમે તમારા જીવનમાંથી દૂર કરો. ઉઝિયા રાજાને મરણ પામવાની બહુ જ જરૂર છે, કારણ કે ત્યારે જ આપણે પ્રભુને અને તેના મહિમાને આપણે જોઈ શકીએ છીએ. બીજી એક ચેતવણી હું તમને આપવા માગું છું, અને કદાચ આ બહુ અઘરી વાત છે, કારણ કે આપણને સર્વને કોઈ આપણા વખાણ કરે તો આપણને બહુ ગમે છે. શું તમે કોઈકની માટે ઉઝિયા રાજા છો? શું તમે કોઈકની માટે ઉઝિયા રાજા છો? કારણ કે આ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે કે આપણે કોઈની માટે ઉઝિયા રાજા ન બનીએ, કે જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી તેમને કંઈ આંચ આવવાની નથી. કદાચ આપણા બાળક સાથે આપણે આવું કરી શકીએ છીએ, કદાચ આપણા કુટુંબીજનો સાથે આવું કરી શકીએ છીએ, પણ જો આપણે તેઓને પ્રભુનો મહિમાથી દૂર રાખીશું તો તે તેઓની માટે સારું નહીં હોય. એક પ્રભુના સેવક હતા, તેમણે મને બહુ નાની ઉંમરમાં એક બહુ મહત્વ વસ્તુ તેમણે શીખવી હતી. અને એ તો એ હતી કે એ વખતે હું લગભગ 20-22 વર્ષનો હોઈશ કદાચ, અને નોકરી કરવાની શરૂઆત જ કરી હતી, અને નાનપણથી જ મારા મા બાપે મને દશાંશ આપવાનું શીખવ્યું હતું. અને હું દશાંશ આપવાનો હતો. આ જે સેવક હતા તે ભારત દેશથી મારા ત્યાં આવ્યા હતા, અને એક કુટુંબ વિશે તેમણે મને વાત કરી કે આ કુટુંબને જરૂર છે, તમને ખાવાના પણ ફાંફા પડે છે, અને જેવી રીતે ભારત દેશમાં આપણે વર્ષનું અનાજ ભરીએ છીએ તેમ તેમને જો આપણે અનાજ આપીએ તો બહુ સારું રહેશે. તો મેં કીધું સારું, હું તેમને અનાજ આપીશ, બલકે તમે એમને કહેજો કે ચિંતા ના કરે, હવે હું દર વર્ષે હું તેમને અનાજ પૂરું પાડી આપીશ. ત્યારે તેમણે મારી સામે જોયું અને કીધું કે ના, હું એમને ફક્ત કહીશ કે આ વર્ષે કોઈકે તમને અનાજ આપ્યું છે. કારણ કે જે ઘડીએ હું તમને કહીશ કે હવે તમારે ચિંતા કરવાની નથી અને કોઈક તમારું અનાજ પૂરું પાડવાનું છે, તે દિવસથી તે પ્રભુને પ્રાર્થના કરવાનું મૂકી દઈ અને તારી પર આશા રાખીને બેસી રહેશે. અને આ એક બહુ મહત્વનો પાઠ આપણે જાણવાનો છે. ઘણી વખત આપણે મદદ કરવાની આપણી જે ઈચ્છા હોય છે તે ખોટી હોતી નથી. આપણને પવિત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે અનાજ છે, જેઓ વિધવા છે, જેઓ ગરીબ છે, તેઓને આપણે મદદ કરવી જોઈએ. પણ આપણે એક વસ્તુ બહુ ખ્યાલ રાખવાનો છે કે આપણે તેઓની માટે ઉઝિયા રાજા ના બની જઈએ. તેઓને એક વસ્તુ બરાબર શીખવવાની કે તમને જે પૂરું પાડે છે તે પ્રભુ પૂરું પાડે છે, હું નહીં. અને મેં કીધું એમ, આપણા કોઈ ગુણગાન ગાય, વખાણ કરે, આભાર માને તો આપણને બહુ ગમે, પણ આપણે કોઈની માટે ઉઝિયા રાજા ન બનીએ. બીજી કલમ અહીંયા એ પ્રમાણે કહે છે કે તેમની આસપાસ સરાફો ઊભા હતા, દરેકને છ છ પાંખ હતી, બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઉડતો. આ જે સરાફો, જે એક જાતના દૂત છે, દૂતોમાં પણ જુદી જુદી સત્તાના દૂતો હોય છે. દાખલા તરીકે જે એક મેસેન્જર જે હોય છે, પણ આ જે સરાફો આપણે બાઇબલમાં વારંવાર જોઈએ છે કે દૂત કોઈકની સાથે આવીને વાત કરે, કોઈકને સૂચના આપવાની હોય તો આપે, એક પ્રકારના દૂત છે. પણ આ જે સરાફો છે તે પ્રભુની સૌથી નજીક, ઇંગ્લિશમાં એને કહું તો ચેરોબિમ અને સેરોફિમ એમ કહેવામાં આવે છે, અને આ છે જે પ્રભુની સૌથી નજીક હોય છે. લુસિફર જે શેતાન, એ આમાંનો એક કદાચ એ દૂત હતો. સૌથી ઉચ્ચ પદે જે દૂત હોય તે આ સરાફો હોય છે. અને તેઓનું કામ શું હોય છે કે તેઓ સતત પ્રભુની સ્તુતિ કરે. અહીંયા લખવામાં આવ્યું છે કે દરેકને છ પાંખ હતી. છ પાંખ કેમ? તો તેનું પણ કારણ છે. બે તો આપણે જાણીએ છીએ કે બેથી તો તે ઉડતા હતા, બેથી તે પોતાનું મુખ ઢાંકતા હતા. અને મુખ ઢાંકવાનું કારણ કેમ? કે જ્યારે તમે પ્રભુની પવિત્રતાની આટલી નજીક છો તો તમારે તમારી આંખ ઢાંકવી જ પડે. એટલું તેજસ્વી એ રૂપ છે કે તમારાથી સહન થઈ જ ન શકે. જો તમને હું મૂસાનો દાખલો આપું, જ્યારે મૂસા પહાડ પર જઈને પાછો આવે છે, પ્રભુની હાજરીમાંથી પાછો આવે છે, ત્યારે તેના મોંમાં એટલું તેજ હતું કે લોકો તેની સામે જોઈ શકતા ન હતા. અને તેથી કરીને જ્યારે પણ તે લોકોની સાથે વાત કરે તો તેનું મોઢું ઢાંકી દેતો હતો. એવો એ પ્રભુનું તેજ પાસેથી આવ્યો ત્યારે તેના મોં પર એવું તેજ હતું. અને આ જે દૂત છે તે પ્રભુની એટલી નજીક છે કે જો તેઓ મુખ ન ઢાંકે તો કદાચ ત્યાં રહી ન શકે. અને બીજા બે જે છે તેથી પોતાના પગ ઢાંકતા હતા. અને પગ કેમ ઢાંકવા પડે? કારણ કે ફરીથી હું તમને મૂસાનું ઉદાહરણ આપું કે જ્યારે બળતા ઝાડ પાસે જાય છે ત્યારે પ્રભુ તેને શું કહે છે કે તારા ચંપલ ખાડ, તું પવિત્ર પવિત્ર પૃથ્વી પર, પવિત્ર જમીન ઉપર તું ઊભો રહ્યો છું. એ જ વાત આપણે યહુશુઆના પુસ્તકમાં જોઈએ છે, જ્યારે યહુશુઆ પ્રભુની સાથે મળે છે કે તું તારા પગ કાઢ, પગમાંથી તારા જૂતા કાઢ, કારણ કે તું પવિત્ર જમીન ઉપર છું. અને જ્યારે તેઓ પ્રભુની આટલી નજીક છે, ત્યારે તેઓએ તેઓના પગ પણ ઢાંકવા પડે છે. અને તેઓ શું કરે છે? તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા, પવિત્ર પવિત્ર પવિત્ર, હે સૈન્યોના ઈશ્વર યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી ઉમરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. આ જે મંદિર છે, આપણે કદાચ, હું મારું માનવું છે કે આ સુલેમાનને બાંધેલું મંદિરની વાત નથી થઈ રહી, યશાયા એ મંદિરની પાસે નથી, પણ આ તો જે સ્વર્ગમાંનું મંદિર છે તેનું દ્રશ્ય યશાયા પ્રબોધક જોઈ રહ્યો છે. અને અહીંયા આપણે જે ત્રીજી કલમમાં વાંચીએ છીએ તે વચન ઉપર હું થોડો સમય ગાળવા માંગુ છું. અહીંયા લખવામાં આવ્યું છે કે પવિત્ર 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 એ સૈન્યોના ઈશ્વર યહોવા છે. આપણા ઈશ્વરની પવિત્રતા સમજવી બહુ જરૂરી છે. આ એક જ વખત પવિત્ર શાસ્ત્રમાં ત્રણ વખત પવિત્ર 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 લખવામાં આવ્યું છે. પ્રભુનો બીજો એવો કોઈ ગુણ નથી કે જ્યાં ત્રણ વખત લખવામાં આવ્યું હોય. કોઈ જગ્યાએ એવું લખવામાં નથી આવ્યું કે પ્રભુ પ્રેમ 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 છે, કે પ્રભુ દયાળુ 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 છે, કે પ્રભુ કૃપાળુ 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 છે. પણ જ્યારે પવિત્રતાની વાત આવે છે તો અહીંયા આગળ શું લખવામાં આવ્યું છે? પવિત્ર પવિત્ર પવિત્ર. અને આ જે વસ્તુ આપણે અહીંયા યશાયાના પુસ્તકમાં જોઈએ છે, તે જ વસ્તુ જ્યારે આપણે પ્રકટીકરણમાં, આપણે જ્યારે સ્વર્ગમાં જોઈએ છે, યોહાનને જે દર્શન થાય છે અને જ્યારે મંડળીને ઉપર લઈ લેવામાં આવી છે અને જ્યારે આપણે સ્વર્ગની અંદર ઝાંખીએ છીએ, તો પ્રકટીકરણનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય અને આઠમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે ચાર પ્રાણીઓ, અને આ જે ભાષાંતર છે મેં બિલકુલ મને ગમતું નથી, કારણ કે આ પણ એ સરાફોની જ વાત થઈ રહી છે, દૂતની વાત થઈ રહી છે. દરેકને છ છ પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતા. તેઓ શું કહેતા હતા? અહીંયા યશાયાના પુસ્તકમાં જે કહે છે તે જ વસ્તુ તેઓ ત્યાં કહી રહ્યા છે કે તેઓ પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન જે હતા, જે છે ને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિસામો લેતા હતા. હજારો વર્ષો વીતી ગયા આ બે પુસ્તકની વચ્ચે, પણ હજુ પણ આ સરાફો ત્યાં આ જ સ્તુતિનું ગીત ગાઈ રહ્યા છે, પવિત્ર 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 પ્રભુ ઈશ્વર. અને આ પ્રભુની જે પવિત્રતા છે તેને સમજવી આપણે બહુ જરૂરી છે. હું માનું છું કે આજની મંડળીમાં, આજના ખ્રિસ્તી જીવનમાં કદાચ આપણે પ્રભુની પવિત્રતાને બહુ ગંભીરતાથી નથી લેતા. પણ કોઈ પણ વ્યક્તિ પ્રભુની પવિત્રતાને જાણ્યા વગર પોતાની પાપી અવસ્થા સમજી શકતી નથી. કોઈ પણ વ્યક્તિ તે પોતાની દુષ્ટતા, પાપીપણું અને પાપની જે ગંભીરતા છે અને તેમાં જે વિનાશ આવનાર છે, તે પ્રભુની પવિત્રતા સમજ્યા વગર સમજી શકતા નથી. અને એ પાપી અવસ્થામાં આપણામાંથી કોઈ ઈશ્વરની હાજરીમાં ઊભું રહી શકતું નથી. અને એટલે ફરીથી હું તમને કહું છું કે જ્યાં સુધી આપણે ઈશ્વરની પવિત્રતાને નથી સમજી શકતા, ત્યાં સુધી આપણે આપણા પાપને નથી સમજી શકતા. અને એ પાપમાં કેટલી ભયંકર એક સજા છુપાઈ રહેલી છે અને એનું જે શું પરિણામ આવવાનું છે તે આપણે સમજી શકતા નથી. અને આપણને જ્યારે ઈશ્વરની થોડીક નાનકડી પણ ઝલક, એમની પવિત્રતાની થોડીક નાની પણ ઝલક આપણને જોવા મળે છે, તો આપણી અવસ્થા એકદમ ઉઘાડી પડી જાય છે અને લગભગ આપણે બરબાદ જેવા થઈ જઈએ છીએ. અને અહીંયા ગાડી આપણે જોઈશું કે યશાયાને પણ એવું જ કંઈ થાય છે. જ્યારે આપણે પ્રભુની સમ્મુખ આવીએ છીએ, પ્રભુની હાજરીમાં આવીએ છીએ, ત્યારે આપણામાંથી કોઈ તેમની આગળ ઊભું રહી શકતું નથી. અને તેથી જ કરીને જ્યારે ઘણીવાર હું ટીવી પર અથવા તો ઘણીવાર આપણે જ્યારે વાંચીએ છીએ કે અમુક લોકો એમ કહે છે કે હું મારે પ્રભુની સાથે વાત કરી અને પછી જાત જાતના દાવા કરતા હોય છે, ત્યારે હું અંદરથી ધ્રુજી જઉં છું તેઓની માટે. કારણ કે જો આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો પવિત્ર શાસ્ત્ર આપણને કંઈક જુદું જ શીખવે છે. ચાલો હું તમને કેટલાક દ્રષ્ટાંતો આપું છું. હબાકુકને જોઈએ. હબાકુક પ્રબોધક બહુ અદ્ભુત પ્રબોધક હતો. કદાચ એ બહુ નાનું પુસ્તક તેણે લખ્યું છે, પણ એક મારો બહુ પ્રિય પ્રબોધક છે. ઘણું બધું આપણને શીખવી જાય છે. અને જો તમે તેને શોધી ના શકતા હોય આ પવિત્ર શાસ્ત્રોમાં, તો તમે ચિંતા કરશો નહીં, ફક્ત મારું સાંભળો. હબાકુક પ્રભુની સાથે વિવાદ કરે છે. એને કંઈક એવું લાગે છે કે હું જરા વધારે જાણકાર છું અને પ્રભુને સલાહ આપવાનો એ વિચાર છે. અને એમ કહે છે કે અમે બધું કરીએ છીએ અને ઈશ્વર, હું બહુ લાંબા સમયથી આ બોજ સાથે હું રહ્યો છું અને તમે ઈશ્વર અહીંયા નીચે આવો અને કંઈક કરો, કંઈક રીતે કોઈક રીતે તમે તમારા તમારા લોકોમાં જાગૃતિ લાવો. તેવું હબાકુક પ્રભુને આજીજી કરી રહ્યો છે. અહીંયા નીચે આવો, હું સમજી નથી શકતો શું થઈ રહ્યું છે. તમે તો પ્રેમના ઈશ્વર છો, દયાળુ ઈશ્વર છો, ક્ષમા કરનારા પ્રભુ છો. અમે આ બધું માનીએ છીએ, પણ તમે અહીંયા નીચે આવો અને કોઈક રીતે તમારા લોકોની વચ્ચે કંઈક કરો. આવી આજીજી હબાકુકના પુસ્તક તે વિશે લખવામાં આવ્યું છે. અને જ્યારે તમે આપણે હબાકુકનું પુસ્તક ખોલીએ અને તેનો બીજો અધ્યાય અને પહેલી કલમ વાંચીએ, તો ત્યાં તે શું કહે છે? હું મારી ચોકી પર ઊભો રહીશ ને બુરજ પર ખડો રહીને જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે ને મારી ફરિયાદનો મને શું ઉત્તર આપે છે. એણે પહેલા અધ્યાયમાં પ્રભુને ફરિયાદ કરી છે કે ભાઈ શું થઈ રહ્યું છે, તમે નીચે આવો, તમે કંઈક કરો, કોઈક રીતે જાગૃતિ લાવો. આવું એક કંઈક પ્રભુની સાથે સંવાદન કરી રહ્યો છું. અને જ્યારે આપણે બીજી કલમ વાંચીએ બીજા અધ્યાયની, તો પ્રભુએ તેને જવાબ આપ્યો, ઈશ્વરે તેને જવાબ આપ્યો. તમે જાણો છો શું થયું જ્યારે જવાબ આપ્યો? જ્યારે પ્રભુએ જવાબ આપ્યો ત્યારે હબાકુક કહે છે હું બરબાદ થઈ ગયો, કારણ કે ઈશ્વરે વીજળીને અગ્નિની જેમ ગર્જના કરી રહ્યા હતા અને તેણે જે કર્યું તેના ઇતિહાસનું પઠન કર્યું હતું. અને જ્યારે આપણે ત્રીજો અધ્યાય અને 16મી કલમ કે જ્યાં પ્રભુ તેમનો જવાબ પૂરો કરે છે, તો ત્યાં શું વાંચીએ છે? ત્યાં હબાકુક શું કહે છે કે એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો અને એ અવાજથી મારા હોઠ થથર્યા, મારા હાડકામાં સડો લાગ્યો ને મારી જગાએ હું કાંપ્યો. વાલાઓ, ક્યારે છેલ્લી વાર તમે પ્રભુની હાજરીમાં કાંપ્યા છો? ક્યારે તમારું હાડકામાં સડો થઈ ગયો છે? ક્યારે તમારા હોઠો થથર્યા છે? જ્યારે પણ આપણે પ્રભુની હાજરીમાં આવીએ ત્યારે આવું કંઈક બનતું હોય છે. બીજું તમને એક બે ઉદાહરણ હું તમને આપવા માગું છું. આપણે જો આગળ જોઈએ તો તમારું ધ્યાન હું લુકની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 8મી કલમ ઉપર જોવા માગું છું. અને આ તો પિત્તર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે કે જ્યારે તે વણમાં હતો અને પ્રભુની સાથે જે વાતચીત થઈ, અને જ્યારે પિત્તરને ખ્યાલ આવ્યો કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ત્યારે તેણે શું કહ્યું તે હું તમારી આગળ વાંચવા માગું છું. લુકની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 8મી કલમ કહે છે, તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ, કારણ કે હું પાપી માણસ છું. જ્યારે પવિત્રતા આવે છે ત્યારે આપણને આપણા પાપનું ભાન થાય છે. અને એ જ લુકની સુવાર્તામાં 8મા અધ્યાયના 25મી કલમ હું તમારી આગળ વાંચીશ. અને ત્યાં શું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ શિષ્યો હોળીમાં હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘી ગયા હતા, અને તમે જાણો છો કે ત્યાં તોફાન આવ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા, તોફાનને ધમકાવ્યું અને શાંત કર્યું. અને ત્યારબાદ આ લુકની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 25મી કલમમાં શું લખવામાં આવ્યું છે, તેમણે તેઓને પૂછ્યું, તમારો વિશ્વાસ ક્યાં છે? તેઓ બીને આશ્ચર્ય પામ્યા. કેમ બી ગયા? કારણ કે એમને એકદમ જ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિએ સમુદ્રને તોફાનને શાંત પાડ્યું છે. અને પછી એઓએ અંદરોઅંદર કહ્યું, આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે. ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે આ પ્રભુ એક કોણ છે. અને જ્યારે એ વસ્તુનો ખ્યાલ આવે છે ત્યારે ફરીથી તમને યાદ દેવડાવું કે આપણી પાપી અવસ્થાનો ખ્યાલ આવે છે. અયુબના પુસ્તકમાં આપણે જોઈએ કે અયુબની સાથે જે એના મિત્રો જે ચર્ચા વિચારણા કરતા હતા, અને ત્યારબાદ અયુબના 38મા અધ્યાયમાં પ્રભુ અયુબ સાથે વાત કરે છે, અમુક પ્રશ્નો જે અયુબે પૂછ્યા હતા તેનો જવાબ પ્રભુ બાપ આપે છે. અને પછી જ્યારે આપણે અયુબનું પુસ્તક તેની 42મો અધ્યાય અને 6ઠી કલમમાં આપણે જોઈએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે, ત્યાં અયુબ આ પ્રમાણે કહે છે કે મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું, તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. પ્રભુની પવિત્રતાની હાજરી આપણને પશ્ચાતાપ તરફ લઈ જવા જોઈએ. આપણે આ પ્રભુની આપણે પ્રભુની જે પવિત્રતા છે તેને આપણે બહુ નાની વાત ના સમજીએ. ડુ નોટ ટેક લાઇટલી ધ હોલીનેસ ઓફ ગોડ. કદાચ મારો જો ગુજરાતીમાં શબ્દ પ્રયોગ બરાબર ના હોય તો માફ કરજો, પણ આપણે તેને મજાકમાં ના લઈ લઈએ. પ્રભુની પાસે જ્યારે આપણે આવીએ છીએ તો તેમની પવિત્રતા આપણે સમજવી બહુ જરૂરી છે. અને જ્યારે તમે પ્રભુની પવિત્રતાની નજીકમાં આવો છો અને ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલી પાપી અવસ્થામાં છે અને આપણે તારનારની જરૂર છે. અને અહીંયા આપણે 5મી કલમમાં જો જોઈએ તો યશાયા પ્રબોધક જોવો શું કહે છે. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયો છે. બહુ અજાયબ જેવું વચન છે આ. યશાયા કોણ હતો? પ્રબોધક હતો, કદાચ એ ઇસ્રાયલ દેશમાં સર્વશ્રેષ્ઠ માણસ હતો. જો માણસોમાં આપણે કહીએ કે સૌથી સારો માણસ તો કદાચ યશાયા પ્રબોધક હતો એ સમયે. પણ જ્યારે તે પ્રભુને જોવે છે, પ્રભુની પવિત્રતાને જોવે છે, પ્રભુના મહિમાને જોવે છે, ત્યારે તેને શું થાય છે? કે છે, અફસોસ છે મને. આપણે ગયા અધ્યાયમાં જોયું, 5મા અધ્યાયમાં આપણે જોયું કે 6 વખત તે છે કહે છે કે અફસોસ છે. અને જ્યારે પણ આ શબ્દ અફસોસ વાપરવામાં આવે તો પ્રબોધક લોકોને એક જાતના ન્યાય વિશે જણાવે છે, એક જાતના શ્રાપ વિશે તેઓને જણાવવામાં આવે છે. પણ અહીંયા આપણે શું જોઈએ છે કે તે પોતાની ઉપર એ અફસોસ છે એમ કહે છે. અને શું કહે છે કે અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું અને હું અશુદ્ધ હોઠોનો માણસ છું. પ્રબોધકનું કામ શું? તે લોકોને સંદેશો આપતો હતો. પોતાના હોઠથી, પોતાના જીભથી તેનું સૌથી મૂલ્યવાન અંગ કહી શકાય. અને એ શું કહે છે કે આ જે મારી સૌથી મૂલ્યવાન વસ્તુ છે તે એક અશુદ્ધ છે. જ્યારે હું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે. અને વાલાઓ, આવું જ કંઈક આપણને પણ થાય છે કે જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણે જે સમજતા હોય કે આપણી આ બહુ મોટું એક લાયકાત છે, જે વસ્તુ પર આપણને બહુ ગર્વ હોય, તે આપણે સમજીએ છીએ કે આ તો ફક્ત અગ્નિમાં બળી જનાર એક ભૂસાની જેમ છે. અને યશાયા પ્રબોધક એવું જ કંઈક આપણને અહીંયા શીખવે છે. 6ઠી કલમ કહે છે, પછી સરાફોમાં એક વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડીને આવ્યો. ભલો, અહીંયા જો તમે જોવો તો યશાયા એમ નથી કહેતો કે હતો પ્રભુની હાજરીમાં આવ્યો, પ્રભુને મેં જોયા, એટલે હવે હું એક નવી સેવા શરૂ કરું, લોકોને કહીશ કે મારે પ્રભુએ પ્રભુની સાથે રહ્યો છું, પ્રભુની પાસે જઈને આવ્યો છું, એટલે હવે મારામાં હું એક બહુ મોટો પ્રબોધક થઈ ગયો છે, મારી પાસે આવો અને હું તમને વધારે શીખવીશ અને મારી જ પ્રાર્થના પ્રભુ સાંભળશે, વગેરે વગેરે વગેરે. એ શું કહે છે? અફસોસ છે મને અને મારા હોઠ અશુદ્ધ છે. એને પોતાની લાયકાત સમજાય છે. અને શું કરે છે? જ્યારે એ શબ્દો એ ઉચ્ચારે છે તો એને આપણે શું કહી શકીએ કે એ પસ્તાવો કરે છે. એ પોતાની પાપી અવસ્થાને જોવે છે કે ભલે હું પ્રબોધક રહ્યો, ભલે હું આટલી સમૃદ્ધિમાં, જાહો જલાલીમાં રહ્યો અત્યાર સુધી ઉઝિયા રાજાના રાજ્ય હેઠળ, પણ તેને પોતાની અશુદ્ધતા સમજમાં આવે છે. અને જ્યારે તે સમજમાં આવે છે ત્યારે તે પશ્ચાતાપ કરે છે. અને એ પશ્ચાતાપના પરિણામે અહીંયા જે આ દૂત છે જે પ્રભુની વેદી પાસે હતો તે પર ત્યાંથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડીને આવ્યો. તેણે મારા હોઠને અડકાડીને કહ્યું કે જો આ તારા હોઠને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત્ત થયું છે. જ્યારે પસ્તાવો કર્યો ત્યારે પ્રભુએ તેને શુદ્ધ કર્યો. જ્યારે પસ્તાવો કર્યો ત્યારે પ્રભુએ તેને શુદ્ધ કર્યો. શું અહીંયા આપણે એ જોઈએ છે કે જ્યારે યશયા પ્રબોધકને આજે એને શુદ્ધ કરવામાં આવ્યો અને પાપનું પ્રાયશ્ચિત આપવામાં આવ્યું તે પહેલાં તેને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું 10 આજ્ઞા પાડે છે કે નથી પાડતો, તું કયા પ્રભુ મંદિરનો સભ્ય છે, પહેલાં તું બાપ્તિસ્મા લે, શું તું દાન બરાબર આપે છે, શું આવી બધી શરતો હતી યશયા પ્રબોધકની સામે, શું તું જે મૂસાએ આપેલા બધા નિયમો છે તે પાડે છે કે નહીં. ના, પસ્તાવો કર્યો, પાપનું પ્રાયશ્ચિત થયું. આજે પણ આ જ રીતે પ્રભુ પાપનું પ્રાયશ્ચિત આપે છે. કોઈ મંડળીના સભ્ય થવાની જરૂર નથી, કોઈ બાપ્તિસ્મા પામવાની જરૂર નથી. હા, બાપ્તિસ્માનું સ્થાન છે પણ પાપના પ્રાયશ્ચિત માટે નહીં. એ તો આપણને મફત મળે છે. કોઈક મંડળીના સભ્ય હોવું, મંડળીના અને આગેવાની કરી કશું જ ખોટું નથી, પણ તે પાપના પ્રાયશ્ચિત માટે નહીં. એટલે જો કોઈ તમને આ ખોટું શિક્ષણ આપતું હોય કે શું તું સભાસદ છું, શું તું બાપ્તિસ્મા પામ્યો છું, શું આ પ્રમાણે કર્યું છે, તે જે મંડળીના નિયમો છે તેની તરફ તમને કોઈ દોરી જતું હોય, કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ પાળક હોય, તો એ ખોટો શિક્ષક છે, ખોટો પાળક છે, તેનાથી તમે દૂર ના છો. પ્રભુનું અહીંયા ગાડી બહુ સ્પષ્ટ રીતે આપણને કહેવામાં આવ્યું છે, પસ્તાવો કરો અને પ્રભુ તમને પાપનું પ્રાયશ્ચિત આપશે, તમને શુદ્ધ કરશે અને તમને પોતાની સેવામાં તેડું આપશે, જે આપણે થોડા વખતમાં જોઈશું. પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, હું કોને મોકલું, અમારે માટે કોણ જશે, ત્યારે મેં કહ્યું હું આ રહ્યો, મને મોકલો. ત્યારે પ્રભુએ કહ્યું, જા ને આ લોકોને કહે કે સાંભળ્યા કરો પણ ન સમજો, જોયા કરો પણ ન જાણો, આ લોકોના મન જડ કર અને તેમના કાન ભારે કર ને તેમની આંખો મીચાવ રખે ને તેઓ આંખથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય. આ જે વચન આપણે જે વાંચ્યું 9મી કલમ તે નવા કરારમાં 6 વખત તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 4 સુવાર્તામાં અને પ્રેરિતોના કૃત્યોમાં અને રૂમિયોના પત્રમાં. એક જે રેફરન્સ છે હું તમને આપીશ, બીજા 5 તમારું એ ઘરકામ છે, તમારું લેસન છે કે શોધી કાઢજો કે ક્યાં ક્યાં આ કલમ ફરી લખવામાં આવી છે. અને અહીંયા પ્રભુ કહે છે કે હું કોને મોકલું, અને યશયા કહે છે કે હું જઈશ. પણ પ્રભુ તેને કહે છે કે આ લોકો સાંભળશે નહીં, તું જાય છે, તું પ્રબોધ કરીશ, તું મારા વચનો તેઓને કહીશ, પણ આ લોકો સાંભળશે નહીં, એ જડમગજના છે. અને એમ કહી શકાય કે તું જાય છે તો ખરો, પણ નિષ્ફળતા જ નિષ્ફળતા જ છે. અને વાલાઓ, જો તમે કોઈ પણ પ્રભુના કામમાં હોય તો આ વસ્તુ બહુ સારી રીતે જાણતા હશો. તમે જો 100 માણસને પ્રભુનું વચન આપો તો કદાચ 1 માણસ સાંભળતો હોય છે. કદાચ કોઈક તમારી પાસે આવી, અને આ તો મારો પોતાનો અનુભવ કહું છું કે ગમે તેટલા સુંદર વચનો તમે આપો, ગમે તેટલા પ્રભુના વચનો તમે કોઈકને શીખો, બહુ ઓછા લોકોને એમાં રસ હોય છે. જો તમે વોટ્સએપ પર કે ફેસબુક ઉપર કોઈકને તમે કોઈક જોક મોકલો કે કોઈક એવી કોમેડીની કશી વસ્તુ મોકલો, ગીતો મોકલો, તો લોકો સાંભળશે. તમે જો પ્રભુનો સંદેશો મોકલશો તો તમે 100 માણસને મોકલશો, કદાચ 2 માણસ તેની ઉપર ક્લિક કરી અને સાંભળશે. બહુ અઘરું કામ છે, અઘરું કામ છે આ. પ્રભુ જાણે છે, પ્રભુ જાણે છે. અહીંયા શું કહે છે, ને તેમના કાન ભારે કર અને તેમની આંખો મીચાવ. પ્રભુ કોઈનું હૃદય હઠીલું કરતું નથી, પણ જ્યારે આપણે પ્રભુને સદા ના પાડતા રહીએ ત્યારે પ્રભુ જાણે છે કે આપણો સ્વભાવ શું છે. 11મી કલમમાં કહે છે કે તારે મેં પૂછ્યું, હે પ્રભુ તે ક્યાં સુધી, તેમણે કહ્યું, નગરો વસ્તી વિનાના અને ઘરો માણસો વિનાના ઉજ્જળ થાય, અને જેમ જમીન છે એક વેરાન થઈ જાય, અને યહોવા માણસને દૂર કરે ને દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી. અને આ તો જે આવનાર 70 વર્ષની બંદીવાન હતો તેના વિશે પ્રભુ યશાયાને કહે છે કે આ લોકો જ્યાં સુધી હું તેમને અહીંયાથી હાંકી નહીં કાઢું, અને બાબિલોનના દેશમાં એ લોકોનો બંદીવાન થશે, નગરો વસ્તી વિનાના થઈ જશે, બધું ઉજ્જળ થઈ જશે, જમીન છેક વેરાન થઈ જશે, ત્યાં સુધી આ લોકો મારી તરફ ફરવાના નથી. અને વાલાઓ, એ જે 70 વર્ષનો સમય છે તે કંઈક પ્રભુ એમને, હા ભાઈ ચાલો 70 વર્ષ બરાબર છે, 70 વર્ષમાં આ લોકો સમજી શકે. 70 વર્ષનો બંદીખાનાનું પણ કારણ છે, કારણ કે પ્રભુએ સ્પષ્ટ રીતે તેઓને કીધું હતું કે જ્યારે પણ તમે આ વચનના દેશમાં આવો ત્યારે દર 7 વર્ષે તમારે એક સાબાથ વર્ષ પાળવાનું, 7મા વર્ષે તમારે કોઈ પણ અનાજ જમીનમાં ઉગાવવાનું નહીં. તમે મારી પર વિશ્વાસ કરજો અને હું તમારું પૂરું પાડીશ. અને તેઓએ જ્યારે 500 વર્ષ સુધી એ આજ્ઞા પાડી નહીં, એટલે એ 500 વર્ષના 7 વર્ષના લેખે 70 વર્ષ થયા, તે લઈને એ 70 વર્ષનો બંદીવાનમાં તેઓ હતા. અને 13મી કલમ આપણને શું કહે છે, તે છતાં જો તેમાં દશાંશ રહે તો તે ફરીથી બાળવામાં આવશે. એલા વૃક્ષ તથા એલોન વૃક્ષ ફાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે. આ તો પ્રભુના જે રેમનન્ટ, માફ કરજો એ શબ્દ મને ગુજરાતીમાં આવડતો નથી, પણ પ્રભુના જે પ્રભુને જે વળગીને રહેનારા લોકો છે, કાયમ ગમે તેટલી સતાવણી આવે, ગમે તેટલા સંજોગો ઊભા થઈ જાય, પણ પ્રભુનો એક દશાંશ, પ્રભુએ એક પોતાના લોકોને બાજુ પર રાખી મૂક્યા છે જેઓ કાયમ પ્રભુને વળગી રહે છે. જ્યારે એલિયા એકદમ દુઃખિત થઈ, નિરાશ થઈ, ઝાડ નીચે બેસી અને રડતો હતો કે પ્રભુ હવે મને લઈ લે, કારણ કે આ રાણી આવીને મને મારી નાખશે, ત્યારે પ્રભુએ આવીને તેને શું કીધું કે બીજા 7000 એવા માણસો છે કે જેઓએ પોતાના ઘૂંટણ બીજા કોઈ દેવ ગાડી ટેકવ્યા નથી. વાલાઓ, તમે એમ ન સમજશો કે તમે એકલા જ છો કે જે પ્રભુની સાથે છો અને પ્રભુને વળગી રહ્યા છો. પ્રભુના લોકો દરેક દેશમાં, દરેક મંડળીમાં, દરેક કુટુંબમાં છે કે જેઓના હૃદયો પ્રભુની તરફ કાયમ હોય છે અને પ્રભુને આજ્ઞાંકિત થઈને તેઓ ચાલે છે. અને આ જ વસ્તુ અહીંયા 13મી કલમમાં પ્રભુ આપણને શીખવી રહ્યા છે. આપણે આ પૂરું કરીએ પહેલાં હું તમારું ધ્યાન જે 9મી કલમ હતી તેના તરફ હું ફરી દોરવા માગું છું. અને ત્યાં શું કહે છે કે ત્યારે પ્રભુએ કહ્યું કે જા, આ લોકોને કહે કે સાંભળ્યા કર પણ ન સમજો, જોયા કરો પણ ન જાણો. આ વસ્તુની વાત, આ એક બહુ મહત્વની કલમ છે જેને સમજવી બહુ જરૂરી છે. તમારા પવિત્ર શાસ્ત્ર તમારી સાથે હોય તો તમે ખોલો યોહાનનો પત્ર તેનો 12મો અધ્યાય અને 39મી કલમ. અને આ એક જગ્યા છે કે જો તમારી પાસે કોઈક લોકો આવે અને કોઈ કહે, ઘણી વખત જે મુસલમાન લોકો હોય છે તે આ પ્રમાણેની દલીલ કરતા હોય છે કે પ્રભુએ કદી કીધું નથી કે ઈસુ ખ્રિસ્તે કદી એવું કીધું નથી કે હું દેવ છું, તો કદાચ તમે તેમને આ જગ્યાએ લઈ જાઓ છો. કારણ કે આપણે જે 1મી કલમમાં વાંચ્યું કે ઉઝિયા રાજા મર્યો ત્યારે યશાયાએ પ્રભુને જોયા, તો કોને જોયા હતા? એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમાવંત રાજ્યસન પર બેઠેલા જોયા હતા. અને અહીંયા યોહાનનું સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 39મી કલમ આ પ્રમાણે કહે છે કે માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં, કેમ કે યશાયા વળી કહ્યું હતું, તેઓ આંખોથી ન જુએ અને અંતકરણથી ન સમજે અને પાછા ન ફરે અને હું તેઓના સારા ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે અને તેઓના મન જડ કર્યા છે. યશાયાએ તેમનો મહિમા જોયો, તે કારણથી તેણે એ વાતો કહી અને તે તેમને વિશે બોલ્યો. કોણ તે તેમને વિશે બોલ્યો? જો તમે 12મો અધ્યાય જુઓ તો આ જ અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે લાઝરસને સાજો કરવામાં આવે છે, અને ત્યાર પછીની આ વાત છે. અને અહીંયા શું કહે છે, અને તે તેમને વિશે બોલ્યો. કોણ બોલ્યો? ઈસુ ખ્રિસ્ત બોલ્યા. કોના વિશે? ફરોશીઓ વિશે બોલ્યા. કે આ જે યશાયાના પુસ્તકમાં જે ભવિષ્ય વચન કહેવામાં આવ્યું છે તે આ ફરોશીઓને માટે કહેવામાં આવી હતી, કે તેઓ ના સમજી શકે કે યશાયાએ જેને મહિમા જોયો હતો તે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. બહુ અગત્યનો આ અધ્યાય છે, મેં તમને શરૂઆતમાં કીધું તે પ્રમાણે. અને પ્રભુની પવિત્રતાને સમજવી અને પ્રભુને પ્રભુ આપણી માટે શું કરે છે તે સમજવું, પશ્ચાતાપ કરવો અને ત્યારબાદ પ્રભુના માટે ખર્ચે જવું તે બહુ જરૂરી છે. અંતમાં આ જે પ્રભુની પવિત્રતા છે એ શું છે? પ્રભુની પવિત્રતા એક જાતની આપણને દુનિયાથી જુદા કરવાની વસ્તુ છે. હોલીનેસ ઇઝ અ સેપરેશન. આ જે પાપી એક અંધકારમાંથી દૂર થવાનું એ એક પવિત્રતા છે. અને આ પવિત્રતા શું કરે છે? આ જ્યારે પવિત્રતાની નજીક આપણે આવીએ છીએ તો આપણામાં જે ભ્રષ્ટાચાર છે, આપણામાં જે દુષ્ટતા છે તેને તે બહાર પાડે છે. અને એવું નહીં કે બીજું કોઈ આપણને કહે છે કે જો આ તો કેટલો ખરાબ છે, કેવા કામ કરે છે. આપણે આપણી પોતાની જાતે આપણે જાણીએ છીએ, કારણ કે આ હૃદયની વસ્તુ છે. અમુક વસ્તુ એવી છે કે આપણા હૃદયના જે પાપ છે તે બીજું કોઈ જોઈ શકતું નથી પ્રભુ સિવાય. આપણે આપણા પત્ની હોય કે આપણા પતિ હોય, આપણા મા બાપ હોય, આજુબાજુના જે લોકો હોય, મિત્ર હોય, તેઓને તો આપણે બનાવી દઈએ છીએ. પણ જ્યારે પ્રભુની પવિત્રતાની પવિત્રતા આપણા હૃદયની અંદર ઝાંખે છે તો એ જે દુષ્ટતા છે, એ જે ભ્રષ્ટાચાર છે તેનો ઉઘાડો પાડી નાખે છે. અને જ્યારે એ પવિત્રતા આ જાહેર કરે છે ત્યારે પછી એ આપણી પાસે એક શુદ્ધિકરણ પણ માંગી લે છે. જ્યારે આપણને આપણી પાપી અવસ્થાનું ભાન થાય ત્યારે પછી આપણે જાણીએ છીએ, જેવી રીતે યશાયાએ કીધું કે હું તો અશુદ્ધ હોઠનો માણસ છું, તે રીતે આપણને પણ એક જાતની સમજણ આવે છે કે આપણે પણ શુદ્ધ થવાની જરૂર છે. અશુદ્ધ છે અને આપણે શુદ્ધ થવાની જરૂર છે. અને એ જ્યારે આપણને એ ભાન થાય, આપણે પશ્ચાતાપ કરીએ, ત્યારે પ્રભુ આપણને શુદ્ધ કરે છે. એ જે અગ્નિ હોઠ ઉપર મૂકવામાં આવ્યો, હોઠ એ શાનું પ્રતીક છે? હોઠ એક સ્નેહનું પ્રતીક છે, બરાબર. આ જે પ્રભુની કૃપા છે ને તે સસ્તી કૃપા નથી, એક પીડા સામેલ છે. હોઠ એક સંવેદનશીલ, કોમળ, હકીકતમાં એકબીજા પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવા માટે આપણે હોઠનો ઉપયોગ કરીએ છીએ. તેમની કોમળતા અને સંવેદનશીલતા આપણે સમજી શકીએ છીએ. અને ત્યાં તે શરીરના ભાગમાં જીવંત કોલસો મૂકવામાં આવ્યો છે. હું માનું છું કે જે સાચી મુક્તિ છે તે પીડાદાયક છે. ત્યાં એક સંઘર્ષ છે, પીડા છે, પણ જો એ સંઘર્ષ આપણે કરીએ તો આપણને શુદ્ધિકરણ મળે છે. આપણે આપણા પાપને શુદ્ધ કરવામાં આવે છે. અને જ્યારે આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ ત્યાર પછી પ્રભુ આપણને સેવાની માટે તેડું આપે છે, જેવી રીતે આપણે યશાયા પ્રબોધક ના જીવન સંબંધી જોયું તે પ્રમાણે. ઇંગ્લિશમાં હું તમને કહું તો હું આ પ્રમાણે કહું છું કે ગાડ ઇન ઇઝ હોલીનેસ કન્વિક્સ યુ. આપણને પ્રભુ એમની પવિત્રતામાં દોષિત ઠરાવે છે, આપણને ખ્યાલ આવે છે કે આપણે દોષિત છીએ, પણ પછી એ જ પ્રભુ પોતાના પ્રેમમાં આપણને શુદ્ધ કરે છે. જે પ્રભુની પવિત્રતા આપણને દોષિત ઠરાવે છે એ જ પ્રભુનો પ્રેમ આપણને શુદ્ધ કરે છે. અને પછી એ જ પ્રભુનું ડાપણ આપણને સેવાને માટે તેડું આપે છે. અને પછી એ જ પ્રભુનું સામર્થ્ય આપણને એ જે આપણને કામ આપે છે, જે તેડું આપે છે, તે પૂરું કરવાને માટે સજ્જ કરે છે. જે પણ તમારી સેવા હોય, જે પણ તમારી મિનિસ્ટ્રી હોય, પ્રાર્થના કરવાની મિનિસ્ટ્રી, કદાચ જે દવાખાનામાં જે લોકો છે તેઓની સેવા કરવાની હોય, સંદેશો આપવાનો હોય, શિક્ષણ આપવાનું હોય, જે પણ સેવા પ્રભુએ તમારી માટે નક્કી કરી છે, તે પ્રભુ તે માટે તમને સામર્થ્ય આપે છે. જે પણ કામ પ્રભુ આપણને કરવાના માટે મોકલે છે, તે કામમાં શું જોઈશે, આપણે કેટલા પ્રમાણમાં જોઈશે, એ સર્વ પ્રભુ તેના સામર્થ્યમાં પૂરું પાડે છે. અને આપણે એમ કહી શકીએ કે પ્રભુની પવિત્રતા આપણને પ્રભુની સંપૂર્ણતામાં દોરી જાય છે. પ્રભુની પવિત્રતા વગર આપણે સંપૂર્ણ થઈ શકતા નથી. અને આજે આ સંદેશો, આ જે આપણું શિક્ષણ છે તેનો અંત લાવું તે પહેલાં એક કોટ છે પ્રભુના સેવક ચાર્લ્સ કોલ્સન, કદાચ તમારામાંથી ઘણાએ નામ સાંભળ્યું હશે. તેઓએ આ એક બહુ સુંદર શબ્દો કીધા છે પ્રભુની પવિત્રતા વિશે, તે હું તમારી આગળ મૂકવા માગું છું. જો ભાષાંતરમાં કદાચ કશું ખોટું બોલું તો માફ કરજો. તેમનું કહેવું છે કે ઇટ ઇઝ નોટ વોટ વી ડુ ધેટ મેટર્સ, આપણે શું કરીએ છીએ તે બહુ અગત્યનું નથી, બટ વોટ અ સાવરન ગાડ ચૂઝિસ ટુ ડૂ થ્રુ અસ, પણ આપણા સર્વોપરી પ્રભુ આપણા દ્વારા શું કરે છે તે મહત્વનું છે. ગાડ ડઝન્ટ વોન્ટ આવર સક્સેસ, પ્રભુને આપણી સફળતા આપણી લાયકાત નથી જોઈતી, હી વોન્ટ્સ અસ, એ આપણને આપણું સંપૂર્ણ સર્વસ્વ એમને સોંપી દઈએ તેવું ઈચ્છે છે. હી ડઝન્ટ ડિમાન્ડ આવર અચીવમેન્ટ્સ, તેઓ પ્રભુને આપણી સિદ્ધિ અને આપણા બધા જે ઇનામો છે તે પ્રભુને નથી જોઈતા. હી ડિમાન્ડ્સ આવર ઓબિડિયન્સ, પ્રભુ અજ્ઞાનકિતપણું માંગે છે. પછી કહે છે કે ધ કિંગડમ ઓફ ગાડ ઇઝ અ કિંગડમ ઓફ પેરાડોક્સ, એટલે કે એક વિરોધાભાસી રાજ્ય છે, પ્રભુનું રાજ્ય છે એક વિરોધાભાસી રાજ્ય છે. વેર થ્રુ ધ અગલી ડિફીટ ઓફ અ ક્રોસ, કે જ્યાં વધસ્તંભ ઉપર જડાઈને અ હોલી ગાડ ઇઝ અટરલી ગ્લોરિફાઈડ, જે એક સામાન્ય ચોરને અથવા તો જે ગુનેગાર હોય તેને લટકાવી, એક સજા તરીકે જ્યાં લટકાવી દેવામાં આવ્યા હતા, ત્યાં આપણો પવિત્ર પ્રભુ મહિમાવંત થયો. વિક્ટરી કમ્સ થ્રુ ડિફીટ, જીત હારમાં છે. હિલિંગ થ્રુ બ્રોકનનેસ, આપણને સાજાપણું જ્યારે આપણે પોતે તૂટી જઈએ છીએ ત્યારે આપણને સાજાપણું મળે છે. અને ફાઇન્ડિંગ સેલ્ફ થ્રુ લૂઝિંગ સેલ્ફ, અને જ્યારે આપણે પોતાની જાતને ભૂલી જઈ અને આપણે સર્વસ્વ જ્યારે પ્રભુને સોંપી દઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને શોધી લઈએ છીએ, પામી લઈએ છીએ. ફરીથી આખું ઇંગ્લિશમાં હું વાંચું છું. ઇટ ઇઝ નોટ વોટ વી ડુ ધેટ મેટર્સ, બટ વોટ અ સાવરન ગાડ ચૂઝિસ ટુ ડુ થ્રુ અસ. ગાડ ડઝન્ટ વોન્ટ આવર સક્સેસ, હી વોન્ટ્સ અસ. હી ડઝન્ટ ડિમાન્ડ આવર અચીવમેન્ટ્સ, હી ડિમાન્ડ્સ આવર ઓબિડિયન્સ. ધ કિંગડમ ઓફ ગાડ ઇઝ અ કિંગડમ ઓફ પેરાડોક્સ, વેર થ્રુ ધ અગલી ડિફીટ ઓફ અ ક્રોસ અ હોલી ગાડ ઇઝ અટરલી ગ્લોરિફાઈડ. વિક્ટરી કમ્સ થ્રુ ડિફીટ, હિલિંગ થ્રુ બ્રોકનનેસ, ફાઇન્ડિંગ સેલ્ફ થ્રુ લૂઝિંગ સેલ્ફ. પ્રભુના જે બીજા એક સેવક હતા, કદાચ તમારામાંથી ઘણા લોકોએ તેમનું નામ સાંભળ્યું હશે, ડીએલ મૂડી આ પ્રમાણે કહે છે કે હોલી લાઈફ વિલ મેક ધ ડીપેસ્ટ ઇમ્પ્રેશન, લાઇટ હાઉસ બ્લો નો હોર્ન, દે જસ્ટ શાઇન. એક પવિત્ર જીવન બહુ અસરકારક જીવન છે, અને જે દીવાદંડી હોય તે પોતાનું હોર્ન ના વગાડે, એ તો ફક્ત પોતાની જે દીવાબત્તી છે એને જ ચમકવા દે છે. અને વાલાઓ, એક ખ્રિસ્તી જીવન પવિત્ર જીવન હોવું જોઈએ, ખ્રિસ્તી જીવન પવિત્ર જીવન હોવું જોઈએ. કારણ કે એક પ્રભુનો જે અદ્ભુત ચમત્કાર છે એ છે કે પ્રભુ આપણા જેવા એકદમ અપવિત્ર વ્યક્તિને લે છે. આ જે એક અંધકારમય દુનિયા છે તેમાંથી, અને પછી એ વ્યક્તિને યશાયાની જેમ શુદ્ધ કરી, પવિત્ર કરી અને પાછી જ એ એક અંધકારમય દુનિયામાં મૂકે છે, અને પછી આપણને આપણી આપણી પાસે આશા રાખે છે કે આપણે પવિત્ર રહીએ અને પ્રભુની સેવા કરીએ. હું માનું છું કે આજનું આ વચન તમારી માટે આશીર્વાદરૂપ હોય. ઓ પ્રભુ, અમે ફરીથીને તમારા ચરણોમાં નમીએ છીએ પ્રભુ બાપ, અને પ્રભુ બાપ તમારા અદ્ભુત વચનોને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ, અમને તમારી પવિત્રતા સમજવામાં સહાય કરો પ્રભુ બાપ. ઘણી વખત પ્રભુ તમારી જે તમારું જે ઊંડાણ છે તેને અમે સમજી શકતા નથી પ્રભુ બાપ. તમે અમને સહાય કરો પ્રભુ બાપ. અમે જાણીએ છીએ કે તમારી પવિત્રતામાં અમે તમારી પાસે આવી શકતા નથી. કોણ ઊભું રહી શકે તમારી પવિત્રતા, પવિત્ર અસ્તિત્વ સામે? કોણ અમારામાં એવું છે કે તમારી સમ્મુખ ઊભા રહી શકીએ? પણ પ્રભુ બાપ, તમે તમારા પ્રેમમાં અમારી પાસે આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં, અને તમે અમને મળ્યા. તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તે ક્રોસના માટે, તે વધસ્તંભને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ, દરેક વ્યક્તિ જે આ વચન સાંભળી રહી છે પ્રભુ બાપ, એ જે કોલસો, અગ્નિનો કોલસો છે પ્રભુ બાપ, જે કંઈ અવયવ અમારા શરીરમાં શુદ્ધિકરણની માટે જરૂર છે તે તમે શુદ્ધ કરો તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.